Om Namah Siddhaya, Om Namah Siddhaya, Om Namah Siddhaya.
Namo Ariyantaram, Namo Siddharam, Namo Ayadiyaram, Namo Vajjayaram, Namo Yusamasaham. સ્વસ્તિ એટલે તારું અવિનાશી કલ્યાણ થાવ. સંધ્યા કે આઠમી ગાથા જોજો તમે, આપણે આવશે ક્રમમાં જ્યોતિષીના પ્રવચનમાં પણ આવશે. એટલે તારું અવિનાશી કલ્યાણ થાવ. તો એને એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો કે એની આંખમાંથી અશ્રુની ધારા લેવા લાગી. પોઈન્ટ થાય છે જયારે એને એના ભાવનો અર્થ સમજ્યા. પોઈન્ટ થાય છે એવી રીતના અહીંયા આઠમી ગાથામાં કીધું કે ભાઈ વ્યવહાર વિષયનું પ્રતિપાદન કરે છે. તમને બધાને ખબર છે ને, આપણે પહેલા પણ ચર્ચા ઘણી કરી છે કે આપણે જયારે પહેલો શબ્દ વ્યવહાર લઈએ ને અને બીજો શબ્દ નિશ્ચય લઈએ તો વ્યવહાર અને નિશ્ચય વચ્ચે કયો સંબંધ છે? બોલો ચંદ્રેશ, બોલો ભાઈઓ માંથી કોઈ ને ખાલી બેનો માંથી બોલો, વ્યવહાર નિશ્ચય વચ્ચે કયો સંબંધ છે? વ્યવહાર, બહુ સરસ. વ્યવહાર અને નિશ્ચય વચ્ચે પ્રતિપાદક પ્રતિપાદ્ય સંબંધ છે. જરા સમજો શબ્દો, જરા સમજો. વ્યવહાર અને નિશ્ચય વચ્ચે પ્રતિપાદક પ્રતિપાદ્ય, પ્રતિપાદક કરને વાલા, પ્રતિપાદન કરને વાલા, પ્રતિપાદક હે. તો એ વ્યવહાર છે એ નિશ્ચયનું શું કરે છે? પ્રતિપાદન કરે છે. કોને સમજાવે છે વ્યવહાર? કોને સમજાવે છે? ગુણ ભેદ રૂપ વ્યવહાર, પર્યાય ભેદ રૂપ વ્યવહાર, શુદ્ધ પર્યાય ના ભેદ સમજાય. કોને સમજાવે છે હે? એ સમજાવવા માટે, કોને સમજાવવા માટે એ વ્યવહાર પ્રસિદ્ધ છે? તો એ નિશ્ચય ને. તો નિશ્ચય શું થયો? પ્રતિપાદ્ય. હાર નથી પડતું ને, હાર પડે તો હાથ ઉપર કરજો, હું સૌ એને સરળ કરીશ. એવી રીતના આપણે એમ કહીએ કે શું કહેવાય, ગાય ગાય હે. તો ગાય શબ્દ, ગાય શબ્દ શું છે? અને પછી આપણે કહીએ કે ચાર પગ વાળી ગાય, અને જે દૂધ આપે ગાય, સમજાય છે? અને ગૌ માત, જે પણ એમને શિક્ષણ થાય એ કોની માટે થાય છે? એ ગાય નામક અર્થ ને, જે રિયલ ગાય છે એને સમજાવવા માટે શબ્દ, એ ભેદ અને એના ગુણો, એની ક્વોલિટી, એની વિશેષતાઓ સમજવી છે ને. તો એ વ્યવહાર શું છે? પ્રતિપાદક. અને નિશ્ચય પ્રતિપાદ્ય. કઈ સમજાય છે? આપણે આશ્રય કોનો લેવાનો છે? નિશ્ચયભૂત શુદ્ધાત્માનો લેવાનો છે ને. પણ હવે તમને શુદ્ધાત્મા, અમે કોણ છે? અમને શું કી થવું છે? એ શુદ્ધાત્માનો અનુભવ કરો, શુદ્ધાત્માનો અનુભવ કરો, શુદ્ધાત્માનો અનુભવ કરો. જીતના શક્તિ હે. હવે શુદ્ધાત્મા, શુદ્ધાત્મા કોણ છે? શુદ્ધાત્મા એટલે કોણ? શુદ્ધાત્મા કેવો છે? તો એનું જે ડિસ્ક્રિપ્શન ચાલુ થશે વ્યવહાર. તમને ખ્યાલ આવે છે ને વિષય? તો એટલે વ્યવહાર અને નિશ્ચય વચ્ચે કયો તમે છે? બોલો એક વાર બધા બરાબર ક્લિયર બોલો, મને સમજાવું છું. પ્રતિપાદક પ્રતિપાદ્ય. વેન યુ પુટ વ્યવહાર ફર્સ્ટ, ધ હોલ સિનારીઓ વિલ ચેન્જ વેન યુ પુટ નિશ્ચય ફર્સ્ટ. સમજાય છે? હવે નિશ્ચય અને વ્યવહાર વચ્ચે કયો સંબંધ છે? બોલો ના. નિશ્ચય અને વ્યવહાર વચ્ચે કયો સંબંધ છે? નિશ્ચય અને વ્યવહાર વચ્ચે કયો સંબંધ છે? નિષેધક નિષેધ્ય. સમજાયું? નિશ્ચય અને વ્યવહાર વચ્ચે નિષેધક નિષેધ્ય. નિશ્ચય નિષેધક છે અને વ્યવહાર નિષેધ્ય. નિશ્ચય શું કરે છે? એ વ્યવહારનો નિષેધ કરે છે. નિશ્ચય શું કહે છે? મારામાં ગુણ ભેદ નથી, મારામાં પર્યાય ભેદ નથી, મારામાં સંયોગના ભેદ નથી, મારામાં કર્મના ભેદ નથી, મારામાં અને ઉદયના ભેદ નથી, ઉદય ભાવના ભેદ નથી, હું તો અભેદ. નિશ્ચય કે છે મારામાં કોઈ ભેદ નથી, એટલે સાતમી ગાથામાં નથી દર્શન નથી જ્ઞાન નથી ચાલુ, છઠ્ઠી ગાથામાં પ્રમત પ્રમતિ રહી. એક સિદ્ધાત્મા, એક સિદ્ધાત્મા, એક જ્યારે ભાવ, એક જ્યારે ભાવ, એક જ્યારે ભાવ, એક જયારે ભાવ એ અનંત ગુણોના ભેદને છીની લેશે. તમે જયારે, આપણે જયારે આત્માનો અનુભવ થશે, જ્ઞાનીઓના આત્માનો અનુભવ થયો સિદ્ધાત્માનો, તો અનુભવના કારણે કોઈ ગુણભેદ દેખાયા? બોલો. અનુભવના કારણમાં કોઈ ગુણ ભેદ દેખાયો? પર્યાય ભેદ તો ના જ દેખાયા, કારણ કે દ્રષ્ટિના વિષયમાં તો પર્યાય હતી જ નહીં. શરીર તો ના જ દેખાયો, અને કર્મ, ઘર, કુટુંબ, પરિવાર, સ્ત્રી પુત્ર, મકાન, ઘર, લાડી બાડી, ગાડી તો ના જ દેખાયા, કારણ કે દ્રષ્ટિનો વિષય જે અભેદ આત્મા છે એમાં તો છે જ નહીં. પણ ગુણભેદ થોડું હાર પડતું લાગે છે. ગુણભેદ, ગુણભેદ છે કે નહીં? ગુણ ભેદ છે, પરંતુ અનુભવના કાળમાં ભેદ દેખાતો નથી. અગર ગુણ ભેદને કાઢી નાખશો તો દ્રષ્ટિનો વિષય કાઢી થઈ જશે. રેતે શું ગજબ સાથે, એક એક આમ દિવસ જાય છે ને, તો આપણને આમ હૃદયશ્રીની મહિમા આપણી વિશુદ્ધિ વધતી જાય ને, આપણને જે વસ્તુ સ્વરૂપ છે સંબંધી ક્લેરિટી આવતી જાય. તો ખરેખર અલગ જ પ્રકારનો કોન્ફિડન્સ કહો, આત્મબળ કહો, પોઝિટિવિટી કહો, સમજાય છે? ભેદ જ્ઞાનનું બળ કહો, જ્ઞાન બળ કહો, એ વસ્તુ છે. તમને સમજાયું કે શું કીધું? બોલો, ચલો બોલો. નિશ્ચય અને વ્યવહાર વચ્ચે કયો કયો સંબંધ છે નિષેધક નિષેધ. અગર નિષેધ વ્યવહાર નો નિષેધ ના કરે તો નિશ્ચય ને જીનાગમ માં સ્થાન નહીં, અને અગર વ્યવહાર નિશ્ચય નું પ્રતિપાદન ના કરે તો વ્યવહાર ને જીનાગમ માં સ્થાન નહીં મળે. પોઈન્ટ સમજાય. વ્યવહાર ટોટલી સમર્પિત ટુ એક્સપ્લેન છે, નિશ્ચય ટોટલી છે ટુ વ્યવહાર નો નિષેધ કરવામાં. નિશ્ચય નિર્દય છે અને વ્યવહાર જે પ્રતિપાદન કરીને નિશ્ચય સુધી લઈ જાય છે, નિશ્ચય નિર્દયપણે એનો નિષેધ કરવામાં સક્ષમ છે. નહીં કરે તો અનુભવ નહીં થાય, નહીં કરે તો અનુભવ નહીં થાય. ગુરુભેદ નો વિકલ્પ શું છે? વ્યવહાર. પર્યાય ભેદ નો વિકલ્પ શું છે? વ્યવહાર. હું એમ તો હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ બુદ્ધ અનાદિ અનંત ધ્રુવ આત્મા છું. બોલા શું છે? વ્યવહાર. અને નીચે કીધું કે જ્યાં સુધી તું આ વ્યવહાર નો ઉભો છે, સદભુત અસદભુત નહીં. હું ઘર, હું કુટુંબ, આ મારું ઘર, આ મારું કુટુંબ, ના એ તો દૂર, એવો તો દિલ્હી બહુ દૂર હે. પણ અગર તું અંદર આવીને પર્યાય ભેદ ને પણ ગુણ કરીને, ગુણ ભેદ આત્મામાં રહેલા ગુણ ભેદોના વિકલ્પમાં પણ અટકી જાય છે તો નીચે કે છે કે મારી પ્રાપ્તિ. ઠીક છે. તો વાત ક્યાંથી આવી? વાત ક્યાંથી આવી? વાત ક્યાંથી આવી કે ખરેખર વ્યવહાર અને નિશ્ચય વચ્ચે, નિશ્ચય અને વ્યવહાર વચ્ચે જે સંબંધ છે એ બરાબર સમજવો પડે. અને ક્યાંથી વાત ચાલુ કરી કે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. તો નવદાસ ગાથામાં પૂછ્યો પ્રશ્ન કે ભાઈ કરે છે પણ અમને કરીને બતાવો, તમે એમ કેવો કરે છે કરે છે ને, તમે અમને કરીને બતાવો. તો એ નવદસ ગાથા વ્યવહાર વિશેનું પ્રતિપાદન કેવી રીતે કરે છે એને સમજાવવા માટે સમર્પિત છે. મને ખબર છે ગાથા બહુ સૂક્ષ્મ છે, થોડી હાર્ડ છે, પણ આપણે ગાથામાં હમણાં નથી જતા. આપણે ગાથાના આધારે ચાર શબ્દને સમજવાના છે, જેમાં ઘણી બધી ભ્રાંતિઓ અને ઘણું બધું ક્લિયરન્સ નથી, એટલે માટે મારે આ વિષય લેવો છે. જો જરા સાંભળો, પહેલા ચાર શબ્દ નોટ કરો, ગાથા પછી આપણે લઈએ. પહેલા ચાર શબ્દ નોટ કરો, અને પેલા બે શબ્દ, અને કેવળી અને શ્રુત કેવળી, અને હજી એક શબ્દ સાથે લખી લો, ઉપર લખજો, હેડિંગ પ્રોપર હેડિંગ કરજો. થોડું નવું પેજ લેજો, ઘણું બધું લખવાનું છે, સમજાય છે? ન લખો તો સાંભળો, આનંદ લેજો. આપણે થોડી એમાંથી આધ્યાત્મિક વાત પણ લેશું, બરાબર છે? કેવળી, શ્રુત કેવળી અને ગળધ, બરાબર. અવાજ સંભળાય છે? બરાબર ખ્યાલ આવે છે? ત્રણ શબ્દ કયા લીધા? કેવળી, શ્રુત કેવળી અને ગળધ. કઈ ફરક છે ત્રણ માં કે નહીં છે? શું ફરક છે હવે મને કહો. જો હવે કેવળી ને સમજાવવા માટે બે ભેદ કહ્યા. કેવળી એટલે બાજુમાં લખી નાખો અરિહંત ભગવાન. કેવળીના કેવળીનો અર્થ શું થાય? અરિહંત ભગવાન કેવળી, બરાબર છે? શ્રુત કેવળી અને પછી ગંધ હું લખાવું છું હમણાં, એની બાજુમાં શું લખવાનું છે આપણે જોયું. પેલા એ કેવળી ભગવાનના સ્વરૂપને સમજીએ બે રીતે, તો શ્રુત કેવળીનું સ્વરૂપ સમજાશે, અને પછી શ્રુત કેવળી અને ગણધર વચ્ચે શું ડિફરન્સ છે સમજાશે. હમણાં સુધી આપણને બધાને કદાચ એમ જ હશે, ખબર નહીં, બધા ક્લિયર છે તો બહુ સરસ છે. બધા શ્રુત કેવળી અને ગણધરને સેમ જ માને છે, પણ નથી. પણ પહેલા તમે એ તો સમજાવો કે શ્રુત કેવળી કોને કહેવાય, ગણધર કોને કહેવાય, કેવળી કોને કહેવાય, બધું આવશે, બરાબર છે? હવે જો ડિફરન્સ છે, શુદ્ધ કેવળી અલગ છે, ગંધર અલગ છે, ગંધર પદ અલગ છે, શુદ્ધ કેવળી પદ અલગ છે. થોડી ટેકનિકલ વાત છે, થિયરી છે, સમજાય છે? પણ આપણે થોડી એને સરળતાથી સમજવાની કોશિશ કરશું. હવે જો સૌથી પહેલા શબ્દ આવ્યો કેવળી, કેવળી એની બાજુમાં કેવળ જ્ઞાન, કેવળી ને હોય કેવળ જ્ઞાન હોય ને, કેવળ જ્ઞાન સમજવાની કોશિશ કરજો. માઇન્ડ ડ્રોપ નહીં કરતા કે છે વાતો હાર્ડ છે, બીજું કે બીજો લેક્ચર લીધી આવું, સમજવાની કોશિશ કરજો. તમની પંચેન્દ્રિયો ને જ્ઞાન છે કે નહીં બધું સમજાવે, બરાબર છે? કેવળ જ્ઞાન અમે એટલું ઈઝી આપણે કરી નાખશું ને, આ જીવવાની ના આધારે એકદમ સમજાવી. હવે જો કેવળ જ્ઞાન, બરાબર, એટલે બે રીતે આચાર્ય દેવ સમજાવે, કેવળ જ્ઞાન ને, કેવળી ભગવાન ને, એનું સ્વરૂપ સમજાવે બે રીતે. કઈ બે રીતે? તો કે નિશ્ચય કેવળી અને વ્યવહાર કેવળી. મેક અ પ્રોપર ચાર્ટ, પ્રોપર ચાર્ટ બનાવજો તો તમને એકદમ ખ્યાલ આવશે. કઈ વાંધો નહીં, પછી બનાવી લેજો, બરાબર છે? તો નિશ્ચય કેવળી અને વ્યવહાર કેવળી, હા ના, સુન કે પૂરા યાદ રાખવા ની કોશિશ કરો કે ઘર પર જાકે દેખના, હા ના, બરાબર છે? ચલો, તો નિશ્ચય કેવળી અને વ્યવહાર કેવળી. હવે બહુ ગજબ નિશ્ચય કેવળી ની પરિભાષા જીનાગમમાં આવી. કોને કહેવાય નિશ્ચય કેવળી? બોલો સંકેતભાઈ, નિશ્ચય કેવળી કોને કહેવાય? तो बोलो वो गद्य परिभाषा ही
के जे केवल केवल पोताना मिस्टर केवड़ी की परिभाषा आप जे केवल केवल पोताना शुद्धात्मा ने केवल पोताना शुद्धात्मा ने तन्मय तन्मय साथी जाने से मिस्टर केवड़ी
केवल ज्ञान है केवल जो हूँ तमने काले काले पर मैं घो उल्लास अपने जीवाणी आधार थो कि आप अनाधिकृत एटली बड़ी गहन सहयोगाधीन दृष्टि निमित्ताधीन दृष्टि है ज्ञाधीन दृष्टि होवाना कारण अपने केवल ज्ञान की परिभाषा पर अगर हूँ तमने पूछू केवल ज्ञान को चालू कर दो ते ये त्रण लोग त्रण कारण छय द्रव्य अनंत गुणों की शिकारवती पर्यायों ने एक साथ एक समय में स्पष्ट प्रत्य युगपत जाने नाम इट इज नॉट रॉन्ग પણ કાલે બહુ મજા આવી અમને એ વાત કરીને કે ભાઈ અગર તું ત્રણ લોક કારણ ધ્યેયો જ્ઞાનમાં જણાય છે અને એટલે માટે એ કેવળ જ્ઞાની માન છે એમ તું એ ધ્યેયોના આધારે કેવળ જ્ઞાની ને માન માને છે તો તારી તો સહયોગાની વૃત્તિ થઈ છે ક્યાં કેવળ જ્ઞાનને સાચા અર્થમાં સમજશે ચાર શબ્દ પર ફોકસ ગરમી નામે સમજાય છે નિશ્ચય કેવડી વ્યવહાર કેવડી નિશ્ચય શુદ્ધ કેવડી વ્યવહાર શુદ્ધ કેવડી ચાર શબ્દ આવો એટલે પછી આપણે થોડો અંતર કેવડી શુદ્ધ કેવડી અને ગણધર્મ કર બહુ બધો વિષય છે ચલો જલ્દી સમજાયું તો શું આવી પરિભાષા નિશ્ચય કેવડી ની જે કેવળ કેવળ પોતાના શુદ્ધ આત્માને અને શબ્દ શું આવ્યો દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ફોર ઓન ધીસ ઇન ધીસ પરિભાષા કે તન્મય થઈને જમણે તન્મય થઈને જાણે છે નિશ્ચય નિશ્ચય કેવડી બરાબર અને વ્યવહાર કેવડી વ્યવહાર થી કેવળ જ્ઞાનની પડી તો કેવળ જ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર નથી નિશ્ચય વ્યવહાર તો શુદ્ધ જ્ઞાનમાં છે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને આ રીતે અને નહી લગાડીને સમજે છે પોઈન્ટ ટાઈમમાં છે બહુ ગજબ વિષય છે બરાબર તમે વ્યવહાર કેવડી હવે તમે લખી નાખો એ જે ત્રણ લોક ત્રણકારના સમજ પદાર્થોને એક વર્ડ એડ કરજો તન્મય થયા વગર જાણે એનું નામ છે વ્યવહાર કેવડી બીજી વાત લઈએ કે વ્યવહાર કેવડી નિશ્ચય કેવડી વચ્ચે એક બહુ સરસ અંતર છે એ અંતર શું છે એટલે કે નિશ્ચય કેવડી ની પરિભાષા નિશ્ચય સ્વાશ્રિત સો નિશ્ચય એટલા યાદ રાખના ક્યારે યાદ રાખના સ્વાશ્રિત સો નિશ્ચય અને પરાશ્રિત સો વ્યવહાર શું આવી વાત સ્વાશ્રિત સો નિશ્ચય અને પરાશ્રિત સો વ્યવહાર કેમ અને જો વ્યવહાર સોરી વ્યવહાર કેવડી ની પરિભાષામાં પરાશ્રિત કોનું શું આવ્યું કે ત્રણ લોક ત્રણ કારણ ના ધ્યેયો ના આધારે કેવળ જ્ઞાન ની પર્યાય ને સમજાયું એટલું પણ એ પરાશ્રિત પણ આવ્યું એટલે વ્યવહાર આર્યન ભગવાન ની જ વાત છે આર્યન ભગવાન ની એક સમય ની કેવળ જ્ઞાન ની પર્યાય ને આપણે આપણા શ્રુત જ્ઞાન માં બે નહી બે અલગ અલગ એંગલ થી આપણે આર્યન ભગવાન ની એક સમય ની પર્યાય ને સમજીએ ત્યાં કોઈ ખંડ નથી ત્યાં ઉપર ઉપર ની પર્યાય નીચે ની પર્યાય વ્યવહાર આગળ ની વ્યવહાર અંદર નીચે એવું નથી તમે એક જ અખંડ પર્યાય કે કેવળ જ્ઞાની એને આપણે બે એંગલ થી આપણા શુદ્ધ જ્ઞાનમાં નહીં લગાડીને સમજીએ છીએ કે એ જ્ઞાનની પર્યાયને અગર આપણે એ એંગલ થી જોઈએ કે એ પોતાના સ્વરૂપમાં ડૂબેલા નમન સુધીને ઓ નિશ્ચિન તે નિશ્ચય અને એ જ પર્યાયને આપણે ઓહો એક સમયની પર્યાયમાં લોકો લોક જણાય છે તો એ યોર નિશ્ચિત લેવાની યોર નોટ ધેર આઈ યુ અન્ડરસ્ટેન્ડિંગ બી યોર અન્ડરસ્ટેન્ડિંગ કેવળ જ્ઞાનની પર્યાય ઇન અવર શુદ્ધ જ્ઞાન બાય ધ માધ્યમ ઓફ નિશ્ચય વ્યવહાર કેવળિયાની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર ક્યાં છે પૂર્ણ જ્ઞાન છે આપણને નહીં ઓહો આ ગજબ પોતાના આત્મામાં તન્મય છે ને લોકા લોક ઘણા જાય છે સમજાય ને તન્મય છે પોતાના આત્મામાં આનંદ ભોગવે છે બહુ ગજબ બોલો અર્યંત ભગવાન છે એ નિબોધના જીવોના એક સમયના અનંત દુઃખને જાણે છે પણ તન્મય થઈને ભોગવી ન શકે પોતાને જાણે પણ છે અને પોતામાં તન્મય થઈને પોતાના આનંદ ને ભોગવી પણ છે તન્મય નો અર્થ સમજાય આપો પ્રશ્ન છે અર્યંત બે આવી ગયા બે વાગી અર્યંત બે કેવળ જ્ઞાનમાં બે લાગે અર્યંત બે બરાબર છે. કૃષ્ણ હરિયંશી દેવ નથી નામ છે, હરિયન લખાયું ને, હરિયંશી દેવ લખ્યું, બરાબર છે. ખ્યાલ આવે છે આટલી વાત? બરાબર આટલી વાત સમજાવી, સમજવા આવ્યા. લાસ્ટ પોઈન્ટ ક્યાં આવ્યો? શું આવ્યું કે પોતાના સ્વરૂપમાં તન્મય હોવા છતાં આખું લોકાલોક ગણાય છે, પણ એકે લોકાલોક ના પરમાણુ નું એમને ભેદન નથી થતું એટલે તન્મય થયા વગર જાણે છે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? એક્ઝેક્ટલી સાથે કહું, એક્ઝેક્ટલી આપણું જ્ઞાન પણ આવું છે. આપણે તમે કીધું અચ્છા કેવડી ભગવાન લોકાલોક ને જાણે પણ એમાં તન્મય ના થાય ને એને ના ભોગવે. અમારું તો જ્ઞાન નિરંતર અને શરીરને ભોગવે છે, પણ તું તારું જ્ઞાન પણ કરતા ભોગતા, તારું જ્ઞાન પણ કોઈ પણ ને ભોગવ. થઈ ગઈ વાત, આટલી વાત સમજાઈ ગઈ, કેવડી ની વાત સમજાઈ ગઈ. હવે મને કહો, શુદ્ધ કેવડી કોને કહેવાય? અત્યારે શુદ્ધ કેવડી ની નિશ્ચય ને વ્યવહારની ભાષા લખીએ, શ્રુત કેવડી. અચ્છા મને કહો, શ્રુત કેવડી કોને કહેવાય? હા ચલો, અગિયાર અંગ, બાર પૂર્વ, ચૌદ પૂર્વ, અગિયાર અંગ. બોલો બોલો, વેરી ગુડ. અગિયાર અંગ ને ચૌદ પૂર્વ. જો મને મને ખબર છે, આમાં ક્લિયરન્સ જોશે. અગિયાર અંગ ચૌદ પૂર્વ આપણે બોલી રહીએ છીએ, પણ હવે સમજો દેટ ઇઝ ઇનકમ્પ્લીટ. હવે તમે લખાવું છું બધું, જરા જોજો. હવે ફોકસ કરો શુદ્ધ કેવડી પર. બહુ ગુડ, વેરી ગુડ. તમે ટ્રાય કર્યું, પ્રયત્ન કર્યું, બહુ સરસ. હવે જો આ આપણી જે પણ થોડીક જે ભૂલ છે ને એ જ નીકળી જશે હમણાં. હવે જો તમને આગમના આધારે કહું, શુદ્ધ કેવડી ની પહેલા નિશ્ચય શુદ્ધ કેવડી ની પરિભાષા કરો. વિષય શું ચાલે છે સમજાય છે ને? ચાર શબ્દ ચાલે છે, સમજાયું? નિશ્ચય કેવડી, વ્યવહાર કેવડી થઈ ગઈ વાત. અજી તો બહુ ઉપર ઉપર થાય, થિયરી ખોલું જોવા જાય અને આનંદમાં જશો ને તો બહુ આનંદ આવશે. આપણે નવ નવ દસ ગાથ આવશે ત્યારે દેશ હા. ચલો હવે નિશ્ચય શ્રુત કેવડી. હવે શ્રુત કેવડીમાં પણ બે શબ્દ છે કે નહીં? પહેલા તો એ સમજો, પહેલા ક્લિયર કરજો કે કેવડી અલગ છે અને શ્રુત કેવડી અલગ છે. બહુ ડિફરન્ટ છે, બે અલગ અલગ જીવ છે. સમજાય છે? ખ્યાલ આવે છે બરાબર? અને શ્રુત કેવડી અને ગળગળ પણ અલગ અલગ જીવ છે. હા, શુદ્ધ કેવડી ને ગણધર પણ અલગ અલગ છે, પણ આપણે હમણાં જે લઈએ બરાબર છે. જો હવે શુદ્ધ કેવડીમાં એ શબ્દ છે ને કે શ્રુત અને કેવડી, બરાબર. હવે લગાડો પરિભાષા, જે પોતાના શ્રુત જ્ઞાનમાં અને શુદ્ધ કેવડી એટલે કેવળ પોતાના શુદ્ધાત્માને સમજાય છે, અનુભવ પ્રત્યક્ષ તન્મય પૂર્વક જાણે એની છે શુદ્ધ કેવડી. સેમ પરિભાષા લાઈક કેવડી, બરાબર છે. નિશ્ચય શુદ્ધ કેવડી એટલે શું? ઉપયોગ વધે થી ખર્ચો, સંયોગ વેદ, કર્મ વેદ, શરીર વેદ, પર્યાય વેદ, ગુણ વેદ, ધર્મ વેદ, શક્તિ વેદ, બધા વેદો થી પાર ઉપયોગ અભેદ આત્માને વળે. પરંતુ કેવળ જ્ઞાની કેવળ જ્ઞાનમાં જેમ આત્માને પ્રત્યક્ષ જોવે છે, પ્રદેશ પ્રત્યક્ષ, એવો તો નહીં દેખાય ને આત્મા શુદ્ધ જ્ઞાનમાં. તો અનુભવ પ્રત્યક્ષ તન્મયતા એ નિશ્ચય શુદ્ધ કેવડી. આવશે ઘણા બધા પ્રશ્ન આવશે, બધું ક્લિયર થશે. તો શું વાત કહી કે અનુભવ પૂર્વક તન્મયતા અંદરમાં પોતાના આત્મામાં લીન થાય અને ઉપયોગ અંદરમાં થઈ જાય, અતિન્દ્રિય આનંદનું વેદન થાય, સમજાય? એ નિશ્ચય શુદ્ધ કેવડી પણ. આટલી વાત સમજાય ગઈ બરાબર છે. હવે વ્યવહાર શુદ્ધ કેવડી કોને? હવે આ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી શુદ્ધ કેવડી નું આખું સ્વરૂપ સમજાય. હવે બોલો, વ્યવહાર શુદ્ધ કેવડી કોને કહેવાય? હવે શું કહેવાનું? વ્યવહાર શુદ્ધ કેવડી કોને કહેવાય? જે દ્વાર સંજ્ઞા પાછી છે, દ્રવ્ય શુદ્ધ ના વ્યાખ્યા છે. સમજાયું? જે દ્વાર સંજ્ઞા પાછી છે, બરાબર. આટલી વાત સમજાય? જે દ્વાર સંજ્ઞા પાછી છે એ છે વ્યવહાર શુદ્ધ છે. એટલે હવે શું આખી આખી ડેફિનેશન શું થઈ રૂપાબેન? આખી ડેફિનેશન હવે સમજ, આખી ડેફિનેશન નિશ્ચય અને વ્યવહાર સ્વરૂપ સામે આવ્યું. હવે આખી ડેફિનેશન હજી એક વાર એડ કરીને પૂરી કરું છું. જે ત્રણ કચાઈ ચોકડીના અભાવ પૂર્વક ની વિતરાકતા સહિત નિશ્ચય શ્રુત કેવડી પણા સાથે દ્વાદચાંગના પાકી હોય એવા મુનિરાજો શ્રુત કેવડી. થોડુંક મને ખબર છે, ધીરે ધીરે બેચારા રિપીટ થશે તો ખ્યાલ આવી જશે. તમને સમજાય છે? અગેન જો તમને સાથે કહું, શું તો તમે સાથે હમણાં કારણ બે થોડું ઇન્ટ કહ્યું ને, સ્વધર્મ ઇન્દ્ર છે ને, સર્વાર્થ સિદ્ધિ ના બધા દેવો છે ને, ચતુર્ભુજ સ્થાન હતી એ બધા દ્વારદર્શન ના પાટી છે, પણ એમને જુનાગઢ માં શ્રુત કેવળી ની કન્યા નથી આવી. વિચાર કરો તમે, દ્વાદશાંગના પાટી તો સ્વધર્મેન્દ્ર પણ છે, અને દ્વાદશાંગના પાટી તો સમસ્ત અને સર્વાર્થ સિદ્ધિના દેવો પણ છે, પણ તેઓ શ્રુત કેવળી નથી. શ્રુત કેવળી માટે શું ત્રણ ટકાય ચોપડીના અભાવ પૂર્વક ની નીચે રીત રાખતા ત્રેસ દ્વાદશાંગના પાટી ધ ટુ કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ. આ યુ અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે? શ્રુત કેવડીમાં શું આવી બે કન્ડિશન? ત્રણ કચાઈ ચોપડીના અભાવ પૂર્વક ની વિચરાતા સહિત દ્વાદશાંગના પાટી એ શ્રુત કેવડી. મને તમે કહો, મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા ને ઉસકે બાદ તીન સાલ આઠ મહિના પંદરા દિન કે બાદ હા ના ચતુર્થ કાળ પૂરા હુઆ ઓર પંચમ કાળ ચાલુ થયો. તો પંચમ કાળ ના શરૂઆતમાં હમણાં જ્યાં કાળ ચાલે છે ને પંચમ કાળ, એના શરૂઆતમાં હમણાં 2600 વર્ષ ગયા ને, તો એના શરૂઆતમાં 150-200 વર્ષ નો શરૂઆતનો ટાઈમ જુઓ. સમજાય છે કે અનુગત કેવડી થઈ ગયા ને મહાવીર ભગવાન, પછી અનુગત કેવડી થઈને મોક્ષે ગયા, કારણ કે ચતુર્થ કાળમાં જન્મ્યા હતા એટલે માટે પંચમ કાળ થી મોક્ષે ગયા. અધરવાઇઝ પંચમ કાળ માં જન્મેલો જીવ પંચમ કાળ માં મોક્ષે ના જાય. થોડું સમજાય છે ને? અને તો હવે તમે કહો એ અનુગત કેવડી થઈ ગયા અને જંબુ સ્વામી, સુધર્મા સ્વામી અને પછી છેલ્લે અને ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી ને જંબુ સ્વામી એ છેલ્લા કેવડી હતા ને, જંબુ સ્વામી છેલ્લા કેવડી હતા જંબુ સ્વામી, બરાબર છે? હવે એના પછી પંચમ આવો ચાલુ થયો, તો 150-200 વર્ષ લઈ લો શરૂઆત ના, સમજાય છે? એમાં પાંચ શ્રુત કેવડી થયા, પાંચ શ્રુત કેવડી થયા. નંદી, હા બોલો નંદી, પહેલું બીજું નામ નંદી, નંદી મિત્ર, નંદી નંદી મિત્ર, અપરાજિત, ગોવર્ધન અને 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 છેલ્લા છે નંદી, નંદી મિત્ર, અપરાજિત, ગોવર્ધન અને છેલ્લા છે ભદ્રબાહુ. આ પાંચ શ્રુત કેવડી છે. જો કે તમે બધું છે તત્વા સૂત્ર માં આગળ પ્રસ્તાવ ના બધું છે. અગેન નંદી, નંદી મિત્ર, અપરાજિત, ગોવર્ધન અને અને ભદ્રબાહુ સ્વામી છેલ્લા શ્રુત કેવડી છે. હવે હવે મને કયો, હવે જો સાંભળો, હવે એ શ્રુત કેવડી મુનિરાજ, પાંચ મુનિરાજ થયા ભાવલિંગી. અગેન ત્રણ કચાય ચોપડી ના અભાવ પૂર્વક ની વિતરાતા સહિત દ્વાદશાંગ ના પાંચ પોઈન્ટ સમજાય છે? એ શ્રુત કેવડી આ પંચમ કાળમાં થયા, જે દ્વાદશાંગના પાટી હતા. હવે અંકલ બોલ્યા ને 11 અંગ 14 પૂર્વ, ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ. હવે સાંભળો કેવી રીતે 11 અંગ અને 12મા અંગનું નામ છે દ્રષ્ટિવાદ અંગ. શું છે 12મા અંગનું નામ? દ્રષ્ટિવાદ અંગ. દ્રષ્ટિવાદ અંગના પાંચ ભેદ છે. વાંધો નથી ને લઉં તો, થોડુંક આ બધું પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે બોલીએ 11 અંગ 14 પૂર્વ, 11 અંગ 14 પૂર્વ, બટ દેટ ઇઝ ઇનકમ્પ્લીટ, દેટ ઇઝ નોટ ટોટલ દ્વાદશાંગ. હાઉ, વાય, નાઉ લિસન. 11 અંગ થઈ ગયા, હવે 12મો અંગ, બેન સમજાય છે ને? 12મો અંગ દ્રષ્ટિવાદ અંગ. 12મા અંગ ના પાંચ ભેદ છે. 12મો અંગ છે ને દ્રષ્ટિવાદ અંગ, એના પાંચ ભેદ છે. કયા કયા? પરિકર્મ, સૂત્ર, ચુલિકા, અનુયોગ અને પૂર્વ. અને પૂર્વના 14 ભેદ છે. તો તમે અગર એમ કહો 11 અંગ 14 પૂર્વ, તો યુ આર મિસિંગ 4 ભેદ ઓફ ધ 12th દ્રષ્ટિવાદ. સમજાય છે? વડીલોને થોડું હાર્ડ પડે છે, મને લાગે કે ચલો પહેલા આ લઈ લો ને પછી, કારણ કે પહેલા આત્માનું શાસન લેશે ને તો તમે પછી થોડા ગયા જાત તો પછી આ વિષય રહી જાય. આત્માનું શાસન લીધી છે બે ભાષા જે બહુ છે. ચલો સમજાયું? સામાન્ય આમ બોલીએ પણ આપણે એનો અર્થ સમજવાનો, સમજાય છે? એનો ભાવ સમજવાનો. 11 અંગ 14 પૂર્વ બોલીએ તો ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ, કારણ કે 12મા અંગના દ્રષ્ટિવાદ ભેદ, દ્રષ્ટિવાદ અંગના 4 ભેદ તો રહી ગયા. 14 પૂર્વ છે પણ એ તો એક. હવે જો તમે ગજબ સાંભળો, સારું છે. પરિકર્મ, સૂત્ર, ચુલિકા, અનુયોગ, આ 4 અનુયોગ છે ને. હવે તમે વિચારો चार अनुयोग मस विधिवता जीववाणी तो द्वादशांग अंग दृष्टिवाद अंग ना पांच भेद नो एक भेद छे ए पण आटलो छे तो द्वादशांग ज्ञान के छे કેમ કહું છું ખબર છે કારણ કે આપણને છે ને ખરેખર જે આપણને ઉપલબ્ધ છે ખરેખર આપણને જો છે મહિમા છે હું ના નથી કીધી પણ આપણને ખરેખર એની મહિમા જીવી જોઈએ કે હજી નથી કે આપણને ફૂલ મળ્યું છે અને ઇનસ્પાઇટ ઓફ છ શું કહું સેવા માટે પણ એમ શું કહું કે છ મહિના સુધી જીનવાણીની હોળી ભરી આપ 2000 વર્ષમાં તો પણ આપણા અહો ભાગ્યે આટલી જીનવાણી ચાર અનુયોગમાં લિપિબદ્ધ રહી ગઈ. ઓલું ભજન સાંભળવાનું છે ને આપણે ભજન સાંભળવાનું છે ને આમાં એ ભજન એમ આવશે ને કે ગુરુદેવજીનું એક પ્રવચન રોજનું એકનું એક પ્રવચન રોજનું સાંભળો 9000 પ્રવચનમાં તો પણ જેટલા વર્ષ બાકી છે એ 9000 પ્રવચન પૂરા નહીં થાય. નાવ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ કે આપણને જે આ જ્ઞાન મળ્યું ચક્ષુ મળ્યા કર્ણ મળી અને આ ઇન્દ્રિયો મળી આપણને તો આ ખરેખર તો આપણો 2-4 કલાકનો સ્વાધ્યાય હતો આપણી માટે લખાય છે જીવાણી. ચલો આયા સમજમાં આવ્યું સમજમાં દ્વાદશાંગ સમજાયું શ્રુત કેવડી સમજાયું હવે ગણધર બધા ગણધર શ્રુત કેવડી હોય પણ બધા શ્રુત કેવડી ગણધર ના હોય કારણ કે ગણધરની તો ઉપસ્થિતિ તીર્થંકરોના સમોષણમાં કમ્પલસરી હોય ગણધર તો એ જ બહુમાં મોક્ષે જાય શ્રુત કેવડીનો એ નિયમ નથી કારણ કે પંચે મારા મત અહીંયા પાંચ તમારી સામે છે તો એ શ્રુત કેવડીઓ એ બહુમાં ક્યાં મોક્ષે ગયા. ગણધરની શું વિશેષતા છે કે ઓમ ધ્વનિ ત્યારે જ ખર્ચે જયારે ગણધરની ઉપસ્થિતિ હશે તો ગણધરની એવી એક વિશિષ્ટ યોગ્યતા છે કે તપમાં તપ વસ્તુ ઓમ ધ્વનિમાં કોઈ વાત આવે એને ગણધર જીવી શકે બીજું કોઈ નહીં જીવી શકે એ ગણધરની યોગ્યતા. યસ એટલે કે ખાસ દિવસ સુધી દિવ્ય ધ્વનિ ના છૂટી કે કોઈ એવી વાત આવે અને એ વાત સંરક્ષણ જારી ગંદા ના હોય તો એ વાત અફર ન જાય એ વાત ભીલવા વાળું કોઈ વ્યક્તિ જોઈએ. શું સમૃદ્ધ પરંપરા અને આપણને પ્રાપ્ત થઈ જાય આપણે એની વિચાર પણ કરીએ ને આપણે ઘણું ખ્યાલ આવે સાચી છે અને આપણને એની મહિમા. ચાલો ગંદર અને શુદ્ધ કેવડી વચ્ચે અંતર સમજાય બધા ગણધર શુદ્ધ કેવડી તો હોય કારણ કે બધા ગંદર દ્વાર સામના પાછી હોય કે ના હોય સમજાય પરંતુ બધા શુદ્ધ કેવડી ગંદર ના હોય. સમોષણમાં ગંદર તો 11 હતા ને મહાવીર ભગવાનના સમોષણમાં શુદ્ધ કેવડી તો બહુ બધા હતા. અચ્છા ઉપાધ્યાય પરમેશ્વરીના કેટલા ગુણ છે 25 બોલો જોશી બોલો 25 શું છે બોલો સમજાય 25 ગુણો છે ને એ બધા ઉપાધ્યાય પરમેશ્વરી કોણ છે શુદ્ધ કેવડી છે. ઉપાધ્યાય પરમેશ્વરી તો સમોષણમાં કેટલા બધા હોય શકે ગંધર સમજાય છે અમુક વિશિષ્ટ યોગ્યતા છે ગંધરની એ બહુમાં મોક્ષે જવા. અચ્છા ચલો હવે અજ્ઞાની જીવ કેટલા કેટલું જ્ઞાન કરી શકે અજ્ઞાની જીવ જ્ઞાન કરે તો કેટલું કરે 11 અંગ વેરી ગુડ. હવે સાંભળજો 11 અંગ 9 પૂર્વ 11 અંગ 14 પૂર્વ છે ને એમાંથી 9 પૂર્વ સુધી જ્ઞાન થશે. 11 અંગ અને અગર 10મું પૂર્વ અને 10મા પૂર્વ નું જ્ઞાન ભાવ લિંગી મુનિરાજ ને જ થાય. 10મા પૂર્વ નું નામ છે વિદ્યાનુવાદ. વિદ્યાનુવાદ છે ને વિદ્યાનુવાદ પૂર્વ નું જ્ઞાન પ્રગટ થાય ને હજારો લાખો સેંકડો વિદ્યાઓ પ્રગટ થઈ જાય. વિચાર કરો કોઈ મિથ્યા દ્રષ્ટિ જી ને આટલી વિદ્યા પ્રગટ થઈ જાય ને તો તેલકો મચાવી દેશે કંઠુક. એટલે માટે 11 અંગ 9 પૂર્વ 10મા પૂર્વ નું જ્ઞાન ભાવલિંગી મુનિરાજ ને કારણ કે એને પચાવવાની સામર્થ જ્ઞાનીઓ માં મિથ્યા દ્રષ્ટિ ખાન બજાર મિથ્યા દ્રષ્ટિ પુરુષો ખાન બજાર લગ્ન નહીં કરે કોઈ સમજાય ને એમ નહીં કહી શકે વિદ્યાર્થી કારણ કે એ પ્રકારના સંયોગને એ પ્રકારના પુણ્યના ઉદયને એ પ્રકારની સાતાને એ પ્રકારના ખાટ બાતને સમજાય છે પચાવવાની સામર્થ પણ જ્ઞાની મિથ્યા વ્યક્તિ અને પાસે નથી પાપ, જો દેવ લેજો, પાપ ના ઉદય ને પચાવવાની સામર્થ પણ નથી ને પુણ્ય ના, પાપ ના ઉદય માં પથ્થર વર્ષે છે ને કેવડિયા લઈને મુક્ત અર્યન થઈ જાય. સમજાય છે કે ખાર પડે છે? બોલો, કઈ ક્વેશ્ચન હોય તો પૂછે, જેટલું મને ખ્યાલ છે કહી છે તો પછી હું મારા વિદ્વાનો ને પૂછી નથી, પણ થોડુંક જેટલું મને ખ્યાલ છે તમને ક્લિયર કરું. ખ્યાલ આવે છે? સમજાય છે? બરાબર છે. હવે હજી એક વાત કહું, બહુ ગજબ વાત છે, હજી એક વાત બહુ સારી આવી. થોડી આ વાત તત્વાર્થ સૂત્રના આધારે કહું છું, તમને આવશે સ્વામીભાઈના ક્લાસમાં. એવો એક નિયમ આવ્યો, સાંભળજો જરા ધ્યાનથી, એવો એક નિયમ આવ્યો કે જે જીવ કેવડી થાય ને કેવળ જ્ઞાન થાય, એની પહેલા એ જીવ, સરસ જરા સાંભળજો, એની પહેલા એ જીવ જયારે શપક શ્રેણી માંડે, અને શપક શ્રેણી માંડે ત્યારે જયારે એને કેવળ જ્ઞાન થાય, તો શપક શ્રેણી એની અવસ્થામાં એ જીવને નિયમથી વધારાનું જ્ઞાન કરે છે. યસ, હા, બધા જીવોને રાત કોઈને ખબર નહીં હોય, તારે કે સામે શું આવે ખબર છે? શિવભૂતિ મુનિરાજની વાત લો તો એમનું જ્ઞાન તો કેટલું ઓછું હતું. પોઈન્ટ સમજે, પોઈન્ટ સમજે જરા, અરે સાંભળો, બહુ આનંદ આવશે. શિવભૂતિ મુનિરાજનું સંરક્ષણ જ્ઞાન બહુ ઓછું હતું, એક્સેપ્ટેડ, નો ડાઉટ ઇન ધેટ, સમજો. પરંતુ છઠ્ઠા સાતમા વર્ષ સ્થાનમાં જયારે હતા ત્યારે એમનું સંરક્ષણ જ્ઞાન એટલું હતું, ઓછું હતું. પરંતુ જયારે શિવભૂતિ મુનિરાજે પણ શ્રેણી માંડી, શપથ શ્રેણી ઉપર આરૂઢ થયો એ જીવ, ત્યારે એટલી બધી અંદર વિશુદ્ધિ વધતી જાય, આત્મલિંતા વધતી જાય, જ્ઞાન વર્ણ્ય કર્મ ના પણ જે આવરણ છે એ આવરણ તૂટતા જાય, અને દ્વાદશાના પાટી થાય ને પછી આગળ એ જ જ્ઞાન કેવળ જન્મ પરિવર્તે. બોલો મીના બેન, સમજાય છે? આ સાંજુ તું પેલા લોજિકલ થઈ જાય છે, કારણ કે જે હવે અને શ્રેણીમાં આગળ વધે છે તેના તો હવે અંતર મુહૂર્ત કહો તમે, આઠમું, નવમું, દસમું અને બારમું, આ ચાર મુહૂર્ત સ્થાનના સમયને ટોટલ કરો તો બોલો ભાભી એક અંતર મુહૂર્ત. તો જે જી અને એક અંતર મુહૂર્ત બાદ અમરસ યોગક્ષમ જ્ઞાન ભાવી છે, છદમસ છે, મતિશુદ્ધ જ્ઞાન છે, પણ એક અંતર મુહૂર્ત બાદ જે જીવ અને કેવળ જ્ઞાની થવાનો છે અને ઘાતી કર્મ ચારે ઘાતી કર્મનો અભાવ થવાનો છે અને લોકાલોકનો જ્ઞાતા અને અંદરમાં પોતાના આત્માનો, સમજાય છે, પ્રત્યેક જ્ઞાતા થવાનો છે, તો એ જીવના આ પ્રકારે જ્ઞાનાવણીય કર્મ નદીના બાદલ તૂટતા જાય એમાં શું આશ્ચર્ય? બહુ મજા આવી મને સાંભળીને, મને એટલી મહિમા. હવે બોલો આમાં શું કહ્યું? જીવે બુદ્ધિપૂર્વક શું કહ્યું? બોલો શું કહ્યું? સ્વયમેવ જગત કા સબ કામ હો રહા હૈ હમકો ભી. બોલો બોલો ધીરે ધીરે, બોલો બોલો બોલો, હમકો ભી ધીરે ધીરે શ્રદ્ધાળ હો રહા. આનાથી શું સમજાય? બોલો આનાથી સમજાય, એ સમજાય કે બુદ્ધિપૂર્વક તે તો તારા મુનિરાજે તો પોતાના ઉપયોગને બુદ્ધિપૂર્વક પોતાના સ્વભાવમાં જમાવટ કરવાનો પુરુષાર્થ કર્યો. સમજાય? ગઈકાલે રીતિનું નામે લીધું ને ત્યાં, કે ગઈકાલે આપણે ઉદાહરણ લીધું કે દૂધ ખાલી શું કહ્યું? ઉફાળું ગરમ કર્યું, અને ઉફાળું ગરમ કરીને ખાલી આટલી અડધી ચમચી શું નાખ્યું? મેળવણ નાખ્યું, અને પછી જે થવા યોગ્ય અર્થે થયું છે. પોઈન્ટ સમજાય છે? હવે દહી બનવાના પ્રોસેસમાં તે શું કર્યું? દહી બનવાના પ્રોસેસમાં તે શું કર્યું? તે શું કર્યું? તો કે મેં તો ખાલી એ બનવાના પ્રોસેસ માટેનું કારણ આપ્યું, જેવું અને ઘણી વાર એવું થઈ જાય ને કે દહી બને નહીં, ખોદા ખોદા થઈ જાય, ખ્યાલ નહીં, તો તરત જ બસ આ તમને મેળવણ માત્ર ક્યાં આવે ને? વધારે દૂધ ગરમ કરી નહીં અને ઠંડામાં કરી નહીં, બહુ વધારે ગરમ, એટલે લિટરલી ક્યાં જશે આરોપ કે તે કારણમાં ગડબડ કરી તો કાર્ય ગડબડ થઈ. બોલો, એવી રીતના તું પ્રતિ સમય કારણમાં ગડબડ કરે છે અને કાર્ય બગડી જાય, અને પછી તું કાર્યને દોષ આપે, કાર્ય જેના નિમિત્ત થી બગડે નિમિત્તને દોષ આપે, અને ક્યાં ક્યાં વિષયોમાં જઈ આવે, ને ઉદય પાસે જઈ આવે, ને કર્મ પાસે જઈ આવે, નવ કર્મને બ્લેમ કરે, ને બ્લેમ ગ્રેમ ગેમમાં જે કારણ ખોટું હતું એના ઉપર તો દ્રષ્ટિ જ ના ગઈ. હાર પડે છે યા તો બધું ઉપરથી જાય છે, બધું સમજાય સમજાય છે કે નહીં બોલે શું જશે ઉપરથી. અરે આપણે જ્ઞાન ના ધારી છે, શું ના સમજાય છે. કેવળ જ્ઞાન લેવાની શક્તિ હમણાં પણ વર્તમાનમાં અને એકોએક જીવમાં આપણને દેખાવી જોઈએ. જ્ઞાનીને દેખાય છે ભૂલેલા ભગવાન, ભૂલ ગૌણ એટલે ભગવાન મુખ્ય, આપણે ભગવાન ગૌણ એટલે ભૂલ. તો જ્ઞાની અજ્ઞાનીમાં એ ફરક તો કઈ હોવો જોઈએ ને, આ ફરક છે. શું ગજબ છે બોલો, સમજાયું કેવી કેવી કયું ખ્યાલ આવ્યું એકદમ વ્યવસ્થિત. બધા ગણધર ક્ષત્રકેવી તો હોય પણ બધા ક્ષત્રકેવી ગણધર. બીજું શું કીધું, નિયમ શું કીધો, કેવળ જ્ઞાન સહાયની કરતા નિયમ થી શુદ્ધ જ્ઞાન શુદ્ધ કેવડી એટલે દ્વાદશાનું જ્ઞાન. ઠીક છે, એટલે આચાર્યના મતમાં થોડો ફરક પડે છે, પરંતુ લોજિક થી આ વાત બેસે છે. અને તત્વાર્થ સૂત્રના આધારે અર્થ કરો તો આ વાત એકદમ બેસે. સૂત્ર માં વાત આવી, નવમા અધ્યાયની વાત છે, નવમા અધ્યાયનું સૂત્ર છે. કેવી શુદ્ધ કેવડીની વાત સમજાય એકદમ બરાબર ખ્યાલ આવે છે. હવે થોડીક આપણે વાત જે આ ગાથા છે એ ગાથાની લઈએ. ગાથાની વાત બે મિનિટમાં પૂરું કરું છું, કારણ કે આપણે એક ભજન સાંભળ્યું છે, પછી જેને કદાચ જવું હોય તો તમે પણ આ પાછું એકવાર સાંભળ્યું હોય ને તો પણ પાછું એકવાર સાંભળજો, કારણ કે આ તો ઘણી ઘણી સાંભળો ને તો પણ બહુ આનંદ આવે એવી વાત છે. પોઈન્ટ સમજાય છે. હવે જો જે એક પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ કહું છું કે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કેવી રીતે કરે છે, બરાબર છે. જો હવે એક લિંક જરાક સમજવાની કોશિશ કરે, જેવી રીતના આપણે પહેલા કેવડી ઉપર ઘટિત કરે, કેવડી ઉપર ઘટિત કરે. આ લોકાલોક શું છે, લોકાલોક શું છે, ગેમ છે, બરાબર છે. લોકાલોક ક્યાં હૈ, જ્ઞાન કી અપેક્ષા સે ક્યાં હૈ, ગેમ છે, બરાબર છે. હવે એ ગેમ એ જ્ઞાન પોતામાં રહીને જાણે છે રૂપાબેન, તો એ ગે અને જ્ઞાન ની ભિન્નતા છે કે નહીં, વચ્ચેની દીવાલ છે કે નહીં, ગે ગે માં છે અને જ્ઞાન જ્ઞાન માં છે. પણ જ્ઞાન જ્ઞાન માં રહીને જ્ઞાન ની એવી સામર્થ્ય છે કે એ લોકાલોક ને અને જેમ છે એમ પ્રત્યક્ષ યુગ પર એક સમયમાં એ આખું લોકાલોક જ્ઞાન માં જન્મે છે, બરાબર છે. તો હવે તમે એ વ્યવહાર ની એક વાત લો કે ખરેખર એ ગે જ્ઞાન માં જન્મ્યું. આપણે કહીએ છીએ ઘણી બધી વાર આખી આ લિંક લઈએ છીએ કે ગે જ્ઞાન માં જન્મ્યું, તો ખરેખર એ ગે જ્ઞાન માં ગે નો પ્રવેશ થયો. અચ્છા, જ્ઞાન એ ગે ની કોઈ મદદ લેવી પડી ગે જ્ઞાન માં ગે ને જાણવા માટે, ના. તો જ્ઞાન માં જે ગે નું જ્ઞાન થયું એ જ્ઞાન માં સ્વયમેવ પોતાથી થયું કે નહીં, એ ગે નો પ્રવેશ થયો જ્ઞાન માં, ના. તો ખરેખર જ્ઞાન માં કોઈ ગે નથી, પરંતુ ગે સંબંધી નું જ્ઞાન માં જ્ઞાન થયું, ગે સંબંધી નું જ્ઞાન થયું. જરા પકડજો, ગે સંબંધી નું જ્ઞાન જ્ઞાન માં જ્ઞાન થી જ્ઞાન વડે જ્ઞાન ની સ્વચ્છતાથી જ્ઞાન માં એ ગે આકાર નિર્મિત થયા, બરાબર. તો એ ગે સંબંધી નું જ્ઞાન ખરેખર શું છે, જ્ઞાન જ છે જ્ઞાન નું, બરાબર છે. તો ગે થી દ્રષ્ટિ હતી, અરે બોલો, બરાબર. અને એ ગે થી દ્રષ્ટિ હતા ખટતા જે માં ગયા, જે નહીં જે માં આ ગે જણાયા એ હું, બરાબર. પ્રાપ્તિ આવી ગયા જ્ઞાન ની એક સમય ની પહેલા, એ જે માં જણાયું એ હું, જે જણાયું એ હું નહીં. ગઈકાલે આપણે ઘણી ચર્ચા કરી કે ખરેખર ભૂલ અહીંયા જ થાય છે. જ્ઞાનની એક સમયની પર્યાયમાં કોઈ ગેનો પ્રવેશ ન થવા છતાં, એક સમયની અશુદ્ધતાનો પણ પ્રવેશ જ્ઞાનની પર્યાયમાં ન થવા છતાં, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન ખાલી એવું માની લે કે આ જે હું એવી ભ્રમણા એ માન્યતા અને સંસારનું કારણ છે. કોઈ ગેનો જ્ઞાનમાં પ્રવેશ તો થયો જ નથી, સુધી ગયો ન સમજાય. અરે આ પોઈન્ટ ધ્યાનમાં આવ્યો કે નહીં, જે જ્ઞાનમાં આવ્યા નહીં, પરંતુ જ્ઞાને જ્ઞાનમાં એવું અજ્ઞાન ઉભું કર્યું, જે જે જણાયું એ સમયે જ્ઞાને શું માન્યું શું જાણ્યું, હું જે પરમન થયું એ સ્વયમે એની યોગ્યતાથી થયું કે નહીં પૂતગલનું, પણ જ્ઞાનનું સ્વચ્છતામાં એનું પરમન જનક્યું ત્યારે જ્ઞાને શું માન્યું, મેં કર્યું કોને, એ પૂતગલે પૂતગલનું કાર્ય પૂતગલમાં પૂતગલથી કર્યું, અને એ પરમાનંદ મારા જ્ઞાનમાં, મારા જ્ઞાનમાં બોલો, મારા જ્ઞાનમાં માત્ર 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 એ પરમાનંદ જે બદલાયું એ જણાયું, અને જણાતા એ શું થયું જ્ઞાનમાં કે આવ્યું, ખરેખર જ્ઞાન એ પૂર્વનું કર્મ કહ્યું, ખરેખર કહ્યું એમાં ગયો એ જે જ્ઞાનમાં આવ્યું, જ્ઞાન એમાં ગયો, જ્ઞાને કહ્યું કઈ એમાં, જઈને કહ્યું એમાં વ્યાપ્યો, ગયો, ઘૂસ્યો, અડ્યો, પરત્યો, ના વગર ફુકટ નું મળ્યું કે નહીં, આવ્યું તો કઈ નહીં, મળ્યું તો કઈ નહીં, થયું તો કઈ નહીં, પોતાની સંગત ખાલી કલ્પનામાં શું કર્યું, મેં કહ્યું, મેં કહ્યું, મારા 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 એમ કરીને અજ્ઞાનત ઉભું કર્યું. અનર્થ અનર્થ દંડ, અનર્થ દંડ અને અર્થ વગર દંડ. જ્ઞાની સમિત ગુણનું પણ જ્ઞાની સમિતમાં જઈને જો કોઈ પણ તમારા બે પુત્ર છે, પુત્ર જ્ઞાનમાં આવ્યો, તમારા જ્ઞાનમાં બોલો જલ્દી, તમારા જ્ઞાનમાં એનો જનન થયો તો જણન, એ મોટા થયા તો જણન, અને એ ભણ્યા તો જણન, અને એના લગ્ન થયા તો જણન, એના પુત્ર થયા તો જણન, તમારા જ્ઞાનમાં શું થયું? પણ તમે હર સમય મારો પુત્ર, મેં કહ્યું, મેં મોટા ગયા, મેં એમ કહ્યું, મેં ભણાય, મેં, અને આ તો ગજબ વાત છે. બે પુત્ર હોય અને એક ન બન્યો અને એક ઇન્જિનિયર થયો તો શું કે માતા, આ ઇન્જિનિયર અમે કર્યો અને ન બન્યો તો એને એની ઓનાર જેવી હતી. વાહ રે વાહ, અજ્ઞાની મહિમા તો જો, રોટલી ફૂલી તો મેં અને ના ફૂલીને બળી ગઈ. આ ગ્રીષ્મમાં કલ્ચર 11:30 ફોન કરે છે, ટાઈમ તો જોવો જોઈએ ને. યસ, તમને ખ્યાલ આવે છે, હું તમને કાલે મને એટલો આનંદ આવ્યો ચંદ્રભાઈ, કે એ પોઈન્ટ ઉપર અમે કલાક ચેતવા જેવી કે જ્ઞાન ની સમી ગઈને જો એ કયું પણ જે તારા જ્ઞાનમાં આ ભાષા, અરે ભાષા સ્વયં ને એમ નીકળે છે. અને અહીંયા બેઠી બેઠી અજ્ઞાન નું પોષણ કર્યું, મેં બોલ્યું, બહુ સરસ બોલાયું, બહુ સરસ. આ શું છે બોલો? તું ભાષા નો કરતા ત્રણ કર્મ થયો નથી, એક જો એક ભાષાના પરમાણુની યોગ્યતાથી એમાં એ સ્વયં પ્રણમ્યા છે. અને અહીંયા બેઠો બેઠો તું જ્ઞાનમાં, હા જ્ઞાનમાં એનું જલકન જરૂર થયું છે, તારો સ્વભાવ છે, પણ જલકન થતા તે એને પોતાનું મન હોય તારું અજ્ઞાન. શ્રુતિબેન સમજાય છે, ખ્યાલ આવે છે બધાને? બોલો. હવે તમે એ કોઈક વાતમાં આ વસ્તુને ઘટિત કર્યું, જ્ઞાન વધ્યું ઘટ્યું, અને કેટલા કારણ વિપરીતતા તો ગજબ, અને કારણ વિપરીતતામાં તો ગજબ ની ભૂલો છે. અને જ્ઞાન કહ્યું તો શું કહ્યું? બદામ ખાધી એવી રીતે. કારણ વિપરીતતા છે કે નહીં બોલો? શું શું બોલો, કેટલી કેટલી મૂળતા છે, કેટલી. અગેન કહું છું, અગેન કહું છું, આજે લઈને ખાલી જ્ઞાન સ્વભાવ ને લઈને દે છે. શું કહું? પર ગે તો જ્ઞાનમાં પ્રવેશ્યા નથી પ્રભુ. અહીંયા કે છે જ્ઞાનની એક સમય, રાગ તો છોડો, પર તો છોડો, જ્ઞાનની એક સમયની પર્યાયમાં સ્વગને પણ ઝલક્યો છે, સ્વગને પણ આવ્યો નથી. કારણ કે જ્ઞાનની એક એક સમયની પર્યાય ક્ષણિક છે. સ્વગને પણ ખરેખર જ્ઞાનની પર્યાય અડતો નથી, રાગ ની પર્યાય ને તો અડતો નથી, પરંતુ એ નિર્મળ પર્યાય હોય કે ગાંધી પર્યાય હોય એને પણ દ્રવ્ય અડતો નથી. એવો હું કુટસ્થ અપનામી નિષ્ક્રિય પારનામી ભાવ કારણ પરમાત્મા વિજ્ઞાન ઘન અનંત ગુણો ને પી બેઠો પર્યાય થી પાર ત્રિકાળ એક રૂપ એક કાળ કુટસ્થ નિત્ય એવો મારો સ્વભાવ. રૂપાબેન આવું ખાલી પર્યાય પોતામાં સ્વીકાર્યું, એને કહેવાય તન્મયતા, એને કહેવાય દ્રવ્ય પર્યાયના ભેદ મટી ગયા, અને એને કહેવાય કે એને સ્વયં અંદરમાં એ દ્રવ્ય રૂપ પોતાને અનુભવ્યું, કે જે થવા યોગ્ય થયું એ તો થવાનું જ હતું, અને જવા યોગ્ય ગયું એ તો જવાનું જ હતું, અને આવા યોગ્ય આવ્યું એ તો આવવાનું જ હતું. એ ગરીબ ગરીબ ઘરની કન્યા અને એક્ઝામ્પલ ચક્રવર્તી ને પરણે, બરાબર? તો બોલો શું થયું, શું થયું બોલો, એને શું કહ્યું? મને જેટલું ચક્રવર્તી નું બધું જેટલું સામ્રાજ્ય અને એનું, ત્યારે ખાલી એને એક વર મારા, ખાલી એ સમર્પિત કરી તો એ ચક્રવર્તી ની આખી સંપદા આપે. આ તો સારું, આ સારું કે ન સારું બોલો? સુપર. કરવાનું શું છે ખાલી બોલો? અંદરમાં આખી સંપદા સંપન્ન, આખો આ આપણો સ્વભાવ હર સમય ઉભો છે, બેઠો છે, કન્યા એ મૂર્ખતા કરે છે કે આને ન સ્વીકારતા અને કોને કોને સ્વીકારે, કયા કયા જીવોમાં લુપ્ત થાય છે. જયારે કગે જયારે કે એ જ્ઞાન માં ઘે નો પ્રવેશ પર ઘે નો પ્રવેશ થયો નથી, થયો જ નથી. બોલો, વ્યભિચારની વૃત્તિ છે, સાચે સાચે જ વ્યભિચારની વૃત્તિ. પોતાના પતિને, પોતાના અનંત પતિને, સ્વભાવને છોડીને જે પર્યાય અને ઘર કુટુંબ શરીર આદિ માં એકત્ર કરે છે એ પર્યાય વ્યભિચારની છે. અને એ પર્યાયને જે દંડ મળશે ને એને એ ભોગવવામાં નાની યાદ આવી જશે. આપો ભાઈ નો રાજ નથી. ઠીક છે, અહીંયા આપણે પહેલો લેક્ચર પૂરો કરીએ છીએ. આજે આપણે કેવડી, શુદ્ધ કેવડી, ગણધર અને પછી એક જ્ઞાન અને એ વ્યવહાર એ નિશ્ચય સુધી કેવી રીતે લઈ જાય છે એની આપણે થોડી યાત્રા કરી. હવે આપણે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મને અગેન ભાવ છે કે આપણે ગુજરાતીને એક ગીત પાછું એકવાર વગાડીએ, સમજાય છે. આ બેન્કિંગ પણ આવી ગયું છે તો એ પણ જો અગર અનુકૂળ હોય તો આપણે એ પણ સામાન બહુ સરસ કાલે રાતમાં જ રિલીઝ થઈ. બેન્કસી ઉપર બહુ સરસ આવી છે. તો પહેલા બેન્કસી નું સામાન છે નવું, ચલો તો બેન્કસી નું કામ લગાડીએ. એ નવું છે, બહુ સરસ છે. એમાં પણ બેન્કસી નું આખું જીવન છે. વો મેને આપકો ભેજા હે તો વો આપ બજા દીજે. ફિર હમ એક ક્લાસ કે બાદ દૂસરે ક્લાસ કે એન્ડ મેં ગુરદેશી કા વાપસ હો જાયેગા.